नहीं, 27 मार्च नहीं पर 27 मार्च 1970 नहीं। અતિશય ગૂઢ છે અને તેથી હું ધીમે ધીમે લઈ રહ્યો છું। અત્યાર સુધી માતાજી અને પ્રભુ વચ્ચે જે સંવાદ થયેલો છે એ પરિવાર એક તમને કહી દઉં છું, થોડામાં પછી આગળ વધશું। પ્રભુ માતાજીની આંખો સામે ચાર સ્વરૂપો બતાડે છે। ત્રણ સ્વરૂપો જુદા છે, એક સ્વરૂપ જુદું છે। અને માતાજી કહે છે આ એક સ્વરૂપ છે, જીવંત છે, એ ચેતના છે, અને ત્રણ સ્વરૂપ નિર્જીવ છે। આ જે જીવન સ્વરૂપ છે તે જાંબલી વસ્ત્રો પહેરેલા છે, અને આ ત્રણ સ્વરૂપો છે મૂળ તો એ માટીના છે, અશુદ્ધ છે, પણ તે તારી સાધનાથી શુદ્ધ કરીને એમને ધવલ કર્યા છે, શુભ્ર કરી નાખ્યા છે, કપૂરના જેવા શ્વેત કરી નાખ્યા છે। છેલ્લા સંવાદમાં આટલી જ વાત કરી છે। આમાં સમજવાનું આપણે એ છે કે જે જીવંત સ્વરૂપ છે એ ચૈત્ય પુરુષ છે આપણો, જેને આપણે જીવ કહીએ, આપણો આત્મા કહીએ એ છે। અને ત્રણ નિર્જીવ સ્વરૂપ એટલે આપણું મન, આપણું પ્રાણ અને આપણું શરીર। મનને પોતાની ચેતના નથી, ચૈત્ય પુરુષ એને ચેતના આપે તો જ એ જીવંત અનુભવ આવે છે એને। એવું પ્રાણનું છે, એવું શરીરનું છે। તો મન, પ્રાણ અને શરીરને માતાજીએ સાધનાથી શુદ્ધ કરેલા છે, ધવલ કરેલા છે, કપૂર જેવા શ્વેત કરેલા છે। પણ પ્રભુ કહે છે આ ત્રણેય નિર્જીવ છે। જ્યાં સુધી ચૈત્ય પુરુષ મનમાં નહીં પ્રવેશે, પ્રાણમાં નહીં પ્રવેશે, શરીરમાં નહીં પ્રવેશે, ત્યાં સુધી શરીર નિર્જીવ પડ્યું રહે છે। પ્રાણ પણ હાલચાલ કરી શકતું નથી અને મન પણ હાલચાલ કરી શકતું નથી। આપણી મૃત્યુની પ્રક્રિયામાં આપણે જ્યારે જન્મ લેતા હોઈએ છીએ ત્યારે ત્રણ શરીરો ધારણ કરીએ છીએ। પહેલાં મનોમય શરીર ધારણ કરીએ છીએ, આપણું મન ધારણ કરીએ છીએ, એનું પોતાનું શરીર હોય છે। પછી પ્રાણમય શરીર ધારણ કરીએ છીએ, પછી આપણે ભૌતિક શરીર ધારણ કરીએ છીએ, અને પછી જીવન જીવીએ છીએ। આપણા શાસ્ત્રોમાં અમને ત્રિપુર કીધા છે, ત્રિપુર ત્રણ શહેરો છે। વર્ણન એવું આવે છે કે તમે એવા એક નગરીના રાજા છો જેના આજુબાજુ ત્રણ મક્કમ ભીતો બાંધેલી છે સંરક્ષણ માટે। આ મન, પ્રાણ અને શરીરનું છે। મન દ્વારા આપણે વિચાર કરીએ છીએ, જ્યારે વિચાર કરતા હોય છે ત્યારે મનોમય શરીરનો ઉપયોગ કરીએ છીએ, આયોજન કરતા હોઈએ છીએ મનોમય શરીરનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે કંઈ ભાવના અનુભવતા હોઈએ છીએ, સારી કે નરસી કોઈ પણ પ્રકારની, ત્યારે પ્રાણમય શરીરનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે કર્મ કરતા હોઈએ છીએ પ્રત્યક્ષ ત્યારે શરીરનો ઉપયોગ કરતા હોય છે। તો આ ત્રણ વસ્તુની સ્થિતિ માતાજીને સમજાવી કે હાલની તારી સ્થિતિ શું છે। પ્રભુએને સમજાવી રહ્યા છે માતાજી કે હાલને તમારી સ્થિતિ શું છે। અને એક ખાસ એવું વાક્ય છે કે જે જીવંત શરીર છે એ જાંબલી વસ્ત્ર ધારણ કરેલ છે। જાંબલી વસ્ત્ર એ અવચેતન, જાંબલી પ્રકાશ છે એ અવચેતનનો પ્રકાશ છે, સબકોન્શિયસ માઇન્ડ જેને કહીએ ને એનો પ્રકાશ છે। માતાજીએ પોતાનું મન, પ્રાણ, શરીરને શુદ્ધ કરી નાખ્યું છે, પણ હજી અવચેતન ઉપર વિજય પ્રાપ્ત થયેલો નથી। અવચેતન ઉપર તો માતાજી અને શ્રી અરવિંદ બંને સંઘર્ષ કરતા રહ્યા, અને તે પછી અતિમાનસના અવતરણ પછી જ માતાજી એમાં યશ મેળવી શક્યા છે। તો આ સ્થિતિમાં છે, અને પ્રભુ એમને કહે છે કે જ્યાં ચાર સ્વરૂપો છે તારે શું કરવાનું છે, કે તારે આ ત્રણેય સ્વરૂપોને ધારણ કરવાના છે, તારે જીવન જીવવાનું છે, આ ત્રણેયને સ્વીકારવાના છે, વિચાર પણ કરવાનો છે, ભાવનાઓ અનુભવવાની છે, કર્મ પણ કરવાનું છે અને જીવન જીવવાનું છે। પણ કેવા હોવા જોઈએ? તો એ વસ્ત્ર એવા હોવા જોઈએ જાણે પારદર્શક હોય, શુદ્ધ હોય, એવા પ્રકારે કરીને તારે ધારણ કરવાના છે કે અંદરથી જ આત્મા પ્રકટ થવો જોઈએ, એ રીતે ધારણ કરવાના છે. શ્રી અરવિંદની ભાષામાં કહેવું હોય તો પ્રભુ એમ કહે છે કે તારે મનનું રૂપાંતર કરવાનું છે, પ્રાણનું રૂપાંતર કરવાનું છે, શરીરનું પણ રૂપાંતર કરવાનું છે, અને પછી એનો ઉપયોગ કરવાનો છે દિવ્ય જીવન માટે. આ રીતે સંવાદ ચાલી રહ્યો છે. માતાજી એમ કહે છે પ્રભુને કે પ્રભુ હું તો તને સમર્પિત છું, તમે જે મને શીખવો હું શીખવી લઉં છું, હું સ્વીકારી લઉં છું, મને સમજાય કે ન સમજાય પણ તમારો આદેશ હોય એટલે હું સ્વીકારી લઉં છું. એમ માતાજી પ્રભુને કહે છે. ત્યારે પછી પ્રભુ એમને કહે છે કે હવે એક એવો તબક્કો આવ્યો છે કે તારામાં જે વસ્તુ સુપ્ત પડેલી છે, ગુપ્ત રહેલી છે, હજી જે વિકાસ પામેલી નથી, એને મારે પ્રકટ કરવી છે, કારણ એનો ઉપયોગ કરવો છે મારે. તારામાં હજી જે વસ્તુ સુપ્ત પડેલી છે તેને જાગૃત કરવા માંગુ છું, અને આ વસ્તુને જો જાગૃત કરવું હોય તો પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી નાખ, અને તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવાનું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. આ જાણવાની પ્રક્રિયા છે આપણી, કે આપણે કેવી રીતે જાણવું જોઈએ. અત્યાર સુધી આપણે જાણવાની પદ્ધતિ એમ છે, આપણે બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણો આપણી ઇન્દ્રિયો છે એ ઇમ્પ્રેશન્સ બધી બહારથી લઈ આવે છે, મનના સામે રજૂ કરે છે, મન પોતાના ચિત્તને પૂછે છે આપણા પ્રકારની વસ્તુ હોવી જોઈએ, એટલે એ પ્રકારનું એક માનસ ચિત્ર આપણા સામે મન ખડું કરી દે છે, અને પછી માનસ ચિત્ર એ મન બુદ્ધિને આપે છે કે હવે તું ઓળખી લે આ શું છે. પછી ચિત્ત પાછું બુદ્ધિ સાથે કનેક્ટેડ થાય છે અને એને સમજાવે છે કે શું ભૂતકાળમાં તારો અનુભવ શું છે આ વર્ગમાં. એ પ્રકારની આપણી પ્રક્રિયા છે. આપણે બુદ્ધિથી સમજીએ છીએ, મનથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ઇન્દ્રિયોથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જે દુનિયા છે, જગત છે, એ આટલું જ નથી. ઇન્દ્રિયોથી દેખાય એટલું જ જગત નથી, મનથી સમજાય એટલું નથી, પ્રાણથી અનુભવાય એટલું નથી. જગત તો ઘણું વિશાળ છે. તો બાકીના જગતને કેવી રીતે જાણવું આપણે, એની પ્રક્રિયા પ્રભુ અહીંયા માતાજીને જણાવે છે કે તું તારા મનને સ્વચ્છ દર્પણ જેવું કરી નાખ, શાંત નીરવ કરી નાખ, પારદર્શક, અને એમાં પ્રકાશનું ધ્યાન કર, અને પછી તારે જે જાણવું હશે ને એનો તું સંકલ્પ કરીશ એટલે એ નિરાકાર પ્રકાશમાં તને પોતાને મળે આકારો નિર્માણ થશે. એ જે પ્રકાશમય મન છે એનું એક વિશેષ લક્ષણ છે. શ્રી અરવિંદે વર્ણન બહુ સરસ કર્યું છે. પ્રકાશમય મન છે આપણને જે નોલેજ આપે છે, જ્ઞાન આપે છે. કેવી રીતે આપે છે કે તમને કોઈ વસ્તુ જાણવાની ઈચ્છા થાય એ પ્રકાશમય મન એનું દૃશ્ય નિર્માણ કરે છે, તમારી આંખો સામે દૃશ્ય નિર્માણ કરે છે. તમે જેને દર્શન કહો છો, અનુભૂતિ કહો છો કે મને આ પ્રકારનું મને જાણવા અનુભૂતિ મળી, આ પ્રકારનું મને દર્શન થયું, દર્શનનો અર્થ આ છે. આ જે જ્ઞાન મેળવવાની પ્રક્રિયા છે એ આપણે શીખવાની છે, એ વિકસાવવાની છે, એ માતાજીને સમજાવી રહ્યા છે. અને એનો ઉપયોગ શું કરવાનો છે પછી આગળ જણાવશે. તો આવી રીતે પ્રકાશ પ્રત્યે તારા ચક્ષુ ખોલી ના, તારા મનના સ્વચ્છ દર્પણમાં તારે જે કંઈ જાણવાનું છે તેનું પ્રતિબિંબ આવી પડશે. એટલે માતાજી પછી ધ્યાન કરવાની શરૂઆત કરે છે, મનને નીરવ શાંત કરી નાખે છે, પ્રકાશનું ધ્યાન કરે છે, એક અસીમ પ્રકાશનો અનુભવ થાય છે. પણ માતાજીને લાગે છે કે મને આમાં તો કંઈ દેખાતું નથી, અસીમ પ્રકાશ સિવાય મને કંઈ દેખાતું નથી, તો હું શું સમજું. એટલે પ્રભુ એને સમજાવે છે, ચેતનાના દ્વાર ઉપર ટકોરો લગાવ અને તે તારી આગળ ખુલી જશે. વાક્યો બહુ સામાન્ય હોય છે, એનો અર્થ છે કે તું સંકલ્પ કર, હે પ્રભુ, એ જે અસીમ પ્રકાશ છે એ પ્રભુ પોતે છે, જગન્માતા પોતે છે એમ સમજવાનો, એવો ભાવ નિર્માણ કરવાનો, અને ત્યાં તમારે પ્રાર્થના કરવાની છે, વિનંતી કરવાની છે, સંકલ્પ કરવાનો છે કે પ્રભુ માં મને આ બાબતમાં સમજાવો, આ હું નથી જાણતો, મારે જાણવું છે. એટલો તમે સંકલ્પ કરી શાંત થઈ જશો ને તો તરત એ પ્રકાશમય મનમાં તમારા આકારો નિર્માણ થવા લાગશે. તમે આકાશમાં જુઓ છે, ચોમાસામાં જેમ વાદળો આકાર ધારણ કરે ધીમે 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 ધીમે, અને તમને નવું નવું દેખાય. અથવા કેલિડોસ્કોપ તમે જોયું હશે, નાના આપણે હતા ત્યારે રમતા હતા, ઓલા બંગડીના કટકાથી કરેલા નહોતા, આમ આમ ફેરવીએ એટલે એક નવી ડિઝાઇન તૈયાર થાય, ફેરવે એટલે નવી ડિઝાઇન તૈયાર થઈ જાય. આપણું પ્રકાશમય મન એ છે કે પ્રકાશમય મન જો તમે સિદ્ધ કરી શકો તો એમાં જે સંકલ્પો આવશો એની વિગતો એ પૂર્ણ રીતે તમને રેફરન્સ તરીકે આપી દેશે. ઇટ ઇઝ અવર વેબસાઇટ, અવર સ્પિરિચ્યુઅલ વેબસાઇટ છે. અને જે પણ વેબસાઇટનો ઉપયોગ આપણે કરીએ છીએ એ રીતે આ વેબસાઇટનો ઉપયોગ આપણે કરવો પડે છે. સાધનામાં જીવનમાં પણ નિર્ણય લેતા વખતે આ જ વેબસાઇટનો ઉપયોગ કરવો પડે છે. આપણે શ્રી અરવિંદને બહુ પ્રેક્ટિકલી સમજવાના છે, જીવનમાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એનો. ફક્ત શ્રી અરવિંદે શું કહ્યું, ઇન્ટેલેક્ચ્યુઅલ તમે મોટી મોટી વાતો કરશો અને મગજમાં ફક્ત વિચારો ભરી રાખશો તો એનો કોઈ અર્થ નથી. તમારે એવી રીતે સમજવું છે કે નો, આઈ વોન્ટ ટુ એપ્લાય શ્રી અરવિંદો ઇન માય ડેલી લાઈફ. મારા જીવનમાં મારે શ્રી અરવિંદોનો ઉપયોગ કરવો છે, એમના નોલેજનો ઉપયોગ કરવો છે અને મારા જીવનને સુધારવું છે. તમે પ્રયોગશાળા તરીકે જીવનને સ્વીકારો અને એમાં પ્રયોગ કરી જુઓ. જે કંઈ તમને સમજાવવામાં આવતું હોય, સમજતા હો તો તમે એનો પ્રયોગ કરતા શીખો. તમે જ્યારે પ્રેક્ટિસ કરતા શીખો તો જ તમે વિકાસ પામશો. તો આ રીતે માતાજીને કહે છે કે તું ચેતના ઉપર ટકોરો લગાવ એટલે સંકલ્પ કર, તો તારો પ્રકાશમય મનમાં તને દર્શન થશે, દૃશ્ય નિર્માણ થશે અને તું જાણી શકીશ. એટલે માતાજીએ પ્રાર્થના કરી, સમજી ગયા, માતાજીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ તું મને સમજાવ કે મારે જીવનમાં શું કરવાનું છે. અને માતાજી સામે એક એક દર્શન ખડું થયું, દૃશ્ય ખડું થયું. સરિતા સ્વચ્છ અને રૂપેરી વ્યૂ હેરી છે. એમણે માતાજી જોયું કે આકાશમાંથી એક ધોધ નીચે અવતરણ પામી રહ્યો છે, એ રૂપેરી છે, ચાંદી જેવો ચળકતો છે અને એક ધોધ નીચે અવતરણ પામી રહ્યો છે. સરિતા સ્વચ્છ અને રૂપેરી એવી વહી રહી છે, એનો અસ્ખલિત પ્રવાહ આકાશમાંથી પૃથ્વી પ્રત્યે નીચે ઉતરી રહ્યો છે. એવું દર્શન થાય છે. પરંતુ તું કઈ વસ્તુ મને કહેવા માગે છે જે મારે જાણવાની જરૂર છે? માતાજી કે તમે કીધું મેં સંકલ્પ કર્યો, પણ આનો અર્થ શું? તમે જે મને દર્શન કરાયું કે સ્વર્ગમાંથી એક નદી ઉતરી રહી છે, મને સમજાયું કે એક ધોધ ઉતરી રહ્યો છે, રૂપેરી રંગનો છે, પ્રકાશમય છે, પણ આનો અર્થ શું? મારે શું સમજવું કે મારે જીવનમાં શું કરવું છે આના પરથી? આનો સંદર્ભ તમને આપો કે વેદોમાં પણ આને સ્વર્ગની નદીઓ કહેવામાં આવે છે. વેદોમાં સ્વર્ગની નદીઓ શબ્દ જ વાપર્યો છે, સ્વર્ગીય નદીઓ. આ દિવ્ય પ્રેરણાઓ રૂપી નદીઓ ઉપરથી અવતરણ પામતી હોય છે. અને ગઈ વખતે મેં એનો ઉલ્લેખ કરેલો કે ત્રણ પ્રકારની નદીઓ છે જેને લીલા, મહી અને સરસ્વતી કહેવામાં આવે છે. સરસ્વતી તમને પ્રેરણા આપે છે પણ કંઈ દૃશ્ય ખડું કરતી નથી. સરસ્વતી અંદરથી ઉગી નીકળે છે તમને પણ કોઈ દૃશ્ય દર્શન થતું નથી. મહી તમારામાં વિશાળતા, તમારી ચેતના વિશાળ થઈ ગઈ છે એવો અનુભવ આવે છે, અસીમ ચેતના થઈ ગઈ છે, શરીરના બહાર ફેલાઈ રહી છે અને તમારું નાનકડું શરીર છે અને એણે આખી અસીમ ચેતના ધારણ કરી રાખી છે એવો અનુભવ આવે છે. તમે આપણે શરીર પૂરતા મર્યાદિત નથી, પરમ ચેતનાને મેં મારા શરીરમાં ધારણ કરી રાખી છે, પ્રકાશમય ચેતનાને, અસીમ ચેતનાને, એ પ્રકારનો અનુભવ આવે છે. એ મહીનો અનુભવ છે. મહી એટલે વિશાળતા, મહીનો અર્થ છે વિશાળતા. અને ત્રીજો છે ઈલા, ઈલા એટલે પ્રકાશ. ઈલાબેન ધ્યાન રાખજો તમારા આ નામ, ઈલા એટલે પ્રકાશ છે. જે પ્રકાશનું અવતરણ કરાવે છે અને આ દર્શન નિર્માણ કરે છે, તમારા મનના પડદા સામે જે દૃશ્ય નિર્માણ કરે છે અને તમને સમજાવે છે એને કહેવાય છે ઈલા. બહુ વેદોમાં બધી સાદી ભાષામાં વાત કરી છે પણ એ શબ્દો એ વખતના જૂના છે, આપણે જાણતા નથી એટલે આપણને બહુ અઘરું લાગતું હશે. તો માતાજીને અહીંયા ઉર્ધ્વમાંથી અવતરણ પામતો પ્રવાહ દેખાય છે, માતાજી પૂછે છે, પ્રભુ આ છે શું? એટલે પ્રભુ સમજાવતા નથી એને કે શું તારો જવાબ રેડીમેડ રેકરીને તમે જવાબ નથી આપતા, કે છે હજી પણ તું પૂર્ણ એકાગ્ર નીરવ બની નથી, હજી વધારે એકાગ્ર નીરવ થઈ જા, એકદમ શાંત થઈ જા, તો જ તને ઉગી નીકળશે ઉદંતરથી. તારી નીરવતા હજી પૂરતી ગહન બની નથી, તારા મનમાં કશુંક હલચલ કરી રહ્યું છે. માતાજીના મનમાં એક ઉત્સુકતા છે કે મારે જીવનમાં ખરેખર શું કરવું છે, મારે શું કરવું છે, મારે શું કરવું છે, એ પ્રશ્ન વારંવાર નિર્માણ થઈ ગયો છે. અને એને કારણે આ જે દૃશ્યનો અર્થ માતાજીને સમજાઈ નથી રહ્યો. આ બધા સંવાદનો અર્થ આ છે. હવે શ્રી અરવિંદ પ્રભુ કે છે, આત્માના અગ્નિને આવિર્ભાવના આવરણોમાં થઈને જોવાનો છે. તારે તારા આત્માને જોવાનો છે, એ શુદ્ધ શરીર વગરનો આત્મા તરીકે અનુભવવાનો નથી, તો જ તું સમજીશ કે આ જીવન શું છે. આપણે જ્યારે જીવન સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણા ત્રણ શરીરો આપણે સ્વીકારી જ લઈએ છીએ. આપણા મનને સ્વીકારીએ છીએ, આપણા પ્રાણને સ્વીકારીએ છીએ, શરીરને સ્વીકારીએ છીએ, બધું આપણે સ્વીકારીએ છીએ કે આ મારા અંશ છે, બધા મારા જ વિભાગો છે બધા. એ સ્વીકારીને જ આપણે જીવન સમજી શકવાના છે. એટલે કે છે, આત્માના અગ્નિને આવિર્ભાવના આવરણોમાં થઈને જોવાનો છે. શુદ્ધ આત્મતત્વ તો અસીમ છે, નિરાકાર છે, પ્રકાશમય છે. તો જીવન કોઈ વસ્તુ નથી રહેતી પછી. જેને આપણે આપણું જીવન કહીએ છીએ, દૈનંદિન જીવન, મુશ્કેલીઓ, એવી કંઈ વસ્તુ જ નથી ત્યાં તો. પણ જ્યારે આવરણ કેવા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ એકદમ. અશુદ્ધ આવરણોમાંથી જોશો તો તમે આત્માને જોઈ નહીં શકો. આજે આપણી સ્થિતિ છે કે આપણે કહીએ કે આપણે અહીંયા ધ્યાન કેન્દ્ર છે, તમે આવો, બધાને કહીએ તમે ધ્યાનમાં બેસો, તો ખરેખર ધ્યાન કેમ કરવું કોઈ ખબર પડતું નથી. શું કરી બજારમાં, એટલે આંખો બંધ કરીને બેઠા હોય છે પણ અંદર તો એ પોતાના વિચારો ચાલતા હોય છે. ભાગ્યે જ આપણા માતા કોઈ હોય છે કે જે એક બે ક્ષણ ત્રણ ક્ષણ માટે ખરેખર ધ્યાનમાં પ્રવેશી શકે છે. બાકી આપણે પ્રયત્ન જ કરતા હોય છે, પ્રયત્ન કરતા હોય છે, ધ્યાનનો પીરિયડ પૂરો થઈ જાય છે. ધ્યાન શું છે એ પહેલાં સમજી લો. તમે શ્રી અરવિંદ માતાજી કેવી રીતે સમજાવે છે એ સમજશો તો તમને સમજાશે કે ધ્યાનમાં કેમ પ્રવેશવું. તો એ શું કહે છે, ધ્યાન તમારે ખરેખર જો ગહન ધ્યાન કરવું હોય તો તમારા મન, પ્રાણ અને શરીરને પહેલાં તારે પ્રકાશિત, પારદર્શક કરવા પડશે અને શુદ્ધ કરવા પડશે. તમે બાહ્ય જીવનમાં પણ શુદ્ધતા રાખવી પડશે. દરેક વસ્તુમાં તમારે આંતરિક રીતે જાગૃત રહેવું પડશે. આપણે બધા સંસારમાં રહેતા હોય છે, સંસારમાં કેટલી આંટી ઘૂંટી હોય છે, નાની નાની વાતમાં આપણા મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ગેરસમજ નિર્માણ થતા હોય છે. પણ નિર્માણ થાય કે તરત તમારે સભાન બનવું પડે છે, જાગૃત થઈ જવું પડશે. ઓ, ધીસ ઇઝ રોંગ, આઈ ડોન્ટ વોન્ટ ધીસ. આ પ્રકારનો વિવેક તમારે જાગૃત કરતા રહેશો તો ધીમે ધીમે અભ્યાસથી તમારા મન, પ્રાણ અને શરીર શાંત થવા લાગે છે, શુદ્ધ થવા લાગે છે, પ્રકાશમય થવા લાગે છે. પણ રોજે રોજ ક્ષણે ક્ષણે અભ્યાસ કરવો પડે છે તમારે. તમારી કોઈને પાસે કોઈ અપેક્ષા હોય અને એ અપેક્ષા પૂરી ન થાય તો તરત તમારા મનમાં એક આંટી નિર્માણ થઈ જાય છે. આવી આંટી નિર્માણ થવા દેવાની નથી, તરત ઉકેલી નાખતા જાઓ. તમે એકદમ ધ્યાન રાખો, સાધના એ 24 કલાકનો બિઝનેસ છે, ધ્યાન રાખજો. નોન સ્ટોપ બિઝનેસ છે આપણો. આપણે સતત સાધના કરતા રહેવું જોઈએ. જ્યારે તમે ધંધો કરતા હો, ઘરકામ કરતા હો, તો એ ઘણી વખત આંટી પડી જતી હોય છે. માનવીઓ હોય છે, એકબીજા સામે બોલતા વખતે ગુસ્સામાં બોલી જાય, કઠોર શબ્દોમાં બોલી જાય. પણ મન પર લેવાનું હોતું નથી તમારે. તમારા મનને સ્વચ્છતા ક્લીન કરતા જવું પડે. તમે અંદરથી સાધના અંદરથી શરૂ થવી છે તમારી અંદરથી, અને એટલા તમે નિર્લેપ રહેશો. તરત જો પ્રભુની પ્રાર્થના છે, ના પ્રભુ મારે આ વસ્તુ જોતી નથી, મારે આ ક્રોધ જોતો નથી, મારી ઈર્ષા જોતી નથી, મારે ગેરસમજ જોતી નથી, મારે કોઈ વ્યક્તિ માટે ખરાબ ફિલિંગ દુર્ભાવના જોતી નથી, પ્રભુ બધાનું ગુરુ થાવ. આ મંગલમય ભાવના સાથે જ તમારે અંદરથી જીવતા રહેવું પડે છે. અને તમે જોશો કે એક વખત આવો અભ્યાસ કરવાની શરૂઆત કરશો, શરૂઆતમાં મુશ્કેલ લાગશે, તો કુટુંબનું વાતાવરણ ધીમે ધીમે શાંત થવા લાગે છે બધી રીતે. તમારો પ્રભાવ જે હોય છે, ચેતનાનો પ્રભાવ પડતો જ હોય છે. પોતાને મેળે બધી પરિસ્થિતિ અનુકૂળતામાં ગોઠવાઈ જતી છે. મુશ્કેલીઓમાંથી નીકળવાનો, દુઃખોમાંથી નીકળવાનો આ જ માર્ગ છે. આ છે, બીજો માર્ગ નથી. આપણી આપણા પોતેને આપણે કોઈને દોષ આપવાનો નથી. મારા પોતામાં આટલા બધા દોષો છે ને, હું ક્યાં દુનિયાને સુધારતો બેસું? હું દુનિયાને સુધારવા આવ્યો નથી. મારે પોતાને પહેલાં સમજી લેવું છે કે શું છે. એટલી નમ્રતા ધારણ કરો અને એ પ્રમાણે જ જીવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આવી રીતે માતાજીને કહે છે કે તમે હર ક્ષણે આ બધા પડદાઓ ચેક કરતા રહ્યો. ક્યાંક કંઈ ધાબું નથી આવતું ને, ક્યાંક કંઈ ખોટો વિચાર નથી આવતો ને, ખોટી ભાવના નિર્માણ થતી નથી ને, ખોટું કર્મ નિર્માણ થતું નથી ને. કારણ શું છે? આપણું મન બહુ વ્યવહારિક બની ગયું છે, ભૌતિક બની ગયું છે. તેથી ભૌતિક જીવન જીવતા વખતે આપણને બધું જસ્ટિફાય લાગે છે. ના, સામેની વ્યક્તિ આમ વર્તે તો મારે શું વાંધો છે કરવામાં, મારે એમ ના કરાય, આપણે એમ લાગતું હોય છે. આપણું મન કરે તો એને વકીલના જેમ બધું જસ્ટિફાય કરવા લાગે છે. ખરેખર નહીં, આપણે નક્કી જ કરવું જોઈએ કે હું જન્મ્યો છું પ્રભુનું કાર્ય માટે જન્મ્યો છું, હું પ્રભુને મેળવવા માટે જન્મ્યો છું, મારે એ જ કાર્ય કરવાનું છે, બાકી જે થવાનું થાય. તો એ પ્રમાણે માતાજીને કહે છે કે આ પ્રકારે તમે જે સાધના શરૂ કરી છે, હજી થોડીક વધારો તમે કહ્યું, તેવા સ્પષ્ટ અને ચોક્કસ રૂપના હોવા જોઈએ. આ બધું તારા હૃદયની પવિત્રતામાં સુરક્ષિત સચવાઈ રહેવું જોઈએ. અને જે કંઈ તું પવિત્રતા નિર્માણ કરે એ સાચવી રાખવાની, ગુમાવવા નહીં દેવાની. તમારે આપણે જેમ ધંધામાં કરીએ છીએ કે જે બચત કરી છે, બચત બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બચત ન કરતા જાય, વધે એનું ધ્યાન રાખે છે. એ રીતે આપણી આ તપોધન છે, તપ કરેલું જે ધન છે આપણું, એ ખર્ચાઈ ન જવું જોઈએ ખોટી રીતે, ક્યાંય ખોટી રીતે એ ધ્યાન રાખવું જોઈએ. આપણે એવી રીતે તું કર, એવી રીતે જીવન જીવતા શીખ, એટલે તારામાં નિરવતા પોતાને મળે આવશે. માતાજી એ પ્રકારે સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. અને પછી પૂરું જે ધોરનું દૃશ્ય હતું એનો અર્થ ધીમેથી માતાજીના હૃદયમાં પ્રકટ થવા લાગે છે. તે હવે ખેતરમાં બીજ વાવી દીધા છે. પેલો જે ધોધ દેખાતો હતો એનું જે પ્રતીક હતું ને, એનો અર્થ તને હવે સમજાઈ ગયો છે હૃદયમાં. તે હવે ખેતરમાં બીજ વાવી દીધા છે અને પડદા ઉપર અક્ષરો આલેખાઈ દીધા છે. આ તારા ત્રણ પડદા છે, મન પ્રાણ શરીર, એના પર પણ એ મારો સંદેશ તું સમજી ગઈ છે. હવે વિચારોમાં પણ સમજી ગઈ છે, ભાવનામાં સમજી ગઈ છે, અને કર્મમાં કેવી રીતે પ્રકટ કરવો એ વસ્તુ એ પણ તને સમજાઈ ગયું છે. તને તારા જીવનનું ધ્યેય સ્પષ્ટ દેખાઈ ગયું છે. હવે પ્રભુ કહે છે, એક વધુ ગહન અને વધુ સપ્ત રીતની ચેતનાનો ઘાટ પામવાને તારી શાંત નિવૃત્તિ ભૂમિમાં પાછી જઈ શકે છે. હવે તું શાંતિથી પોતાની સાધનામાં લીન થઈ લાગે. એક વધુ ગહન અને વધુ સત્ય રીતની ચેતનાનો ઘાટ, વધુ સત્ય ચેતનાનો ઘાટ એટલે અતિમનસ ચેતનાનો ઘાટ. માતાજીના પ્રાર્થનામાં શ્રી અરવિંદના શબ્દો નથી હોતા, પણ સંદર્ભ ત્યાં જ હોય છે, રેફરન્સ ત્યાં જ હોય છે. એક વધુ ગહન અને વધુ સત્ય રીતની ચેતનાનો ઘાટ પામવાને તારી શાંત નિવૃત્તિ ભૂમિમાં પાછી જઈ શકે છે. તું હવે તારું વ્યક્તિત્વ વિસારે પાડી ભૂલી જા, તું અમુક વ્યક્તિત્વ અને વિશ્વરૂપતાની મોહકતા પાછી પ્રાપ્ત કરી શકે છે. આ વૈશ્વિક ચેતના વિશ્વરૂપતામાં પ્રાપ્ત થઈ ગઈ છે, વૈશ્વિક ચેતનામાં. અને આ સિદ્ધાંત જ છે આધ્યાત્મનો, બધા આધ્યાત્મમાં, કે જ્યાં સુધી આપણી ચેતના વૈશ્વિક ચેતના થતી નથી, વિશ્વ સાથે એકરૂપ થતી નથી, ત્યાં સુધી આપણને ગહન સત્યો, ગહન જ્ઞાન પ્રકટ થતું નથી. આપણે વિશ્વ ચેતનામાં જ દિવ્ય જ્ઞાન પડેલું છે. જ્યાં સુધી તમે એમના સાથે એકરૂપ થઈ જશો તો એ જ્ઞાન વહેતું વહેતું તમારા માટે જે જરૂરી છે એટલું જ્ઞાન તમારામાં પ્રકટ થશે. બધું જ્ઞાન નહીં પ્રકટ થાય, દાખલા તરીકે એક નદીનો ઉગમ હોય છે, એનો મૂળ પ્રવાહ તો ઘણો મોટો હોય છે, વિશાળ હોય છે, પણ એનો અમુક ભાગ જ ગંગા તરીકે પ્રકટ થતો હોય છે, અમુક ભાગ જ જમુના નદી તરીકે પ્રકટ થતો હોય છે. એમ આપણા જીવનમાં જે દિવ્ય જ્ઞાનની જરૂર છે, એટલો જ એક નાનકડો પ્રવાહ અવતરણ પામીને આપણા હૃદયમાં પ્રકટ થવા માંડે છે. એ છે દિવ્ય જ્ઞાન, પણ પૂર્ણ હોતું નથી. ધ્યાન રાખજો, આપણા માટે જે જરૂરી છે એટલી જ વસ્તુ આપણને આપવામાં આવે છે. આપણા બધા સંપ્રદાયો નિર્માણ થયા છે એનું મૂળ કારણ એ છે કે દરેકને ગેરસમજ એવી થઈ જાય છે કે મને જે જ્ઞાન મળ્યું હોય પૂર્ણ જ્ઞાન મળી ગયું છે, હવે મને કંઈ મેળવવાની જરૂર નથી. એ બરાબર છે, નાનકડી ટબુડી હોય એમાં થોડુંક દૂધ તમે ભરી દો તરત ટબુડી છલકાઈ જાય. એ ટબુડીને એમ લાગે કે ઓહો હું તો છલકાઈ ગઈ બધી રીતે, પણ એનો અર્થ કે આખી દુનિયાનું દૂધ એમાં નથી આવી ગયું, એ ટબુડી પૂરતું દૂધ છે એમાં. સમજી ગયા તમે? એવું છે, મોટું આસન હોય એમાં વધારે દૂધ સમાય છે, એના કરતાં મોટું હોય એમાં કરતાં વધારે સમાય છે. એવી રીતે તમારું જે સ્વરૂપ છે એને છલોછલ ભરી દેવામાં આવે છે. તમારા જીવન માટે જે જરૂરી છે એટલું તમને સમજવામાં આવે છે, અને એના માટે આપણે એક સમજી લેવાનું છે આ વસ્તુ કે જો મારા પૂરતું જ મને સમજાવવામાં આવતા હોય તો મારે ખોટો દુરાગ્રહ રખાય નહીં. કોઈ પણ વસ્તુ પહેલી સમજાવતા વખતે ખૂબ જ નમ્રતાથી લિબરલી આગ્રહ રાખ્યા વગર શીખવાની હોય છે, આપણે સમજાવવાની હોય છે કે ભાઈ આ પ્રકારે. એનું કારણ છે કે સામેની વ્યક્તિમાં દ્વારા પ્રભુને કઈ રીતે પ્રગટ થવું છે આપણે જાણતા નથી, એમાંથી એને જે જરૂરી હશે એટલે સ્વીકારી લેશે અને આગળ વધી જશે, આપણું કામ પતી ગયું છે. પણ નહીં, આમ નહીં, આમ જ છે. આ ભક્ત મનોમય અહંકાર હોય છે જે આપણને હાનિ કરે છે, સામેવાળાને પણ હાનિ કરે છે. એટલે એવો આગ્રહ આપણે ખોટો રાખવો જ નહીં કોઈ વખત. અધ્યાત્મમાં પરિપૂર્ણ માનવ મેળવવો બહુ મુશ્કેલ છે દુનિયામાં. દરેક જણ પોતાની ટબડી ભરી લે છે અને એમાં એને સંતોષ માનતો હોય છે, અને આપણે સમજી લેવાનું છે કે હું તો બહુ નાનો માણસ છું, મારી ટબુડી છલકાઈ ગઈ છે, એટલે ઓકે ભગવાને મારા પર પરમ કૃપા કરી નાખે છે, ઘણું થઈ ગયું મારા માટે. તો એવી રીતે આપણે સંતોષથી રહેવાનું છે. વિશ્રાંતિની આ ક્ષણોમાં તારા ઉપર શાંતિ ઉતરી રહો તો શાંત થઈ જાવે. આંતરિક સાધના તારે શરૂ રાખવાની છે, તારે રૂપાંતરની ક્રિયા હવે શીખવાની છે. મન પ્રાણ અને શરીરનું રૂપાંતર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે માતાજીની અંદર, પરંતુ એ વાત ન ભૂલીશ કે થોડી જ વારમાં પ્રભાતની ઝાલર વાગવાની છે. માતાજી કે પ્રભુ કહે છે માતાજીને કે તારે તરત કામ ઉપાડી લેવાનું છે, એ ધ્યાન રાખજો. આ 1970ની વાત છે, ધ્યાન રાખજો. તે પછી માતાજીમાં 1924માં શ્રી અરવિંદ નિવૃત્તિ જાહેર કરી અને માતાજીને આગળ લઈ આવ્યા કે આશ્રમનું તમે જુઓ, આશ્રમના સાધકો છે એમની સાધનાનું માર્ગદર્શન તમે આપો, એ જવાબદારી પૂરી આવે છે પછી એમને. તારું હૃદય આવી રહેલી શક્તિનો ઉપયોગ કરશે, પ્રભુ આશીર્વાદ આપે છે કે તારું હૃદય આવી રહેલી જે અવતરણ પામેલી જે શક્તિ અવતરણ પામેલી છે તારામાં, તારું હૃદય આવી રહેલી શક્તિનો ઉપયોગ કરશે. એનો ઉપયોગ જીવનમાં તું કરતા શીખીશ. હવે જે અતિમનુષ્ય શક્તિ અવતરણ પામવા માટે પ્રયત્ન કરી રહી છે એમ, અર્થાત માતાજી અને શ્રી અરવિંદે કાયમ કીધું છે કે અમે 1950 સુધી સાથે હતા, શ્રી અરવિંદે દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી, કે અમે અતિમનુષ્ય શક્તિનો ઉપયોગ કરી શક્યા નહોતા. બહુ સ્પષ્ટ વાત હતી એમણે. અમે તો કે અધિમનસની શક્તિનો ઉપયોગ કરતા હતા. અધિમનસનો સાક્ષાત્કાર એમને 1924માં થઈ ગયેલો, અને એ વખતે એમને એક શક્તિઓ ક્ષમતાઓ પ્રકટ થયેલી. માતાજીમાં જે ક્ષમતાઓ પ્રકટ થવા લાગી, આપણે આ જે ચાર સ્વરૂપો જોઈએ છે, માહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, જે માતાજી ધારણ કરી શકતા હતા, એ 1924 પછીની એમાં પ્રકટ થયેલી ક્ષમતા છે માતાજીમાંની. એ ધારણ કરી શકતા હતા પછી, એ અધિમનસની શક્તિઓ છે. એ વખતે અધિમનસ નથી, મૂળ અતિમનસની શક્તિઓ છે, પણ અધિમનસ લેવલે એ કામ કરતી હોય છે. એવી રીતે શ્રી અરવિંદ પણ જે કંઈ કાર્ય કરતા હતા, બીજા વિશ્વયુદ્ધ વખતે એમણે ભારતને બચાવવાનો પ્રયત્ન કર્યો, ઇંગ્લેન્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો, હિટલરનો પરાભવ થાય એના માટે પ્રયત્નો કર્યા, એ બધા કરતા હતા. અધિમન શક્તિ જ વાપરી છે એમણે, અતિમનસ શક્તિ વાપરી શક્યા નહોતા. એમ અતિમનસ એ કહેતા કે અતિમનસને હું ઉપર ઝળહળતું જોઈ શકું છું, સતત એમ જ કહેતા હતા શ્રી અરવિંદ. અને એને હું મારા શારીરિક કોષમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી એ સ્થિર થયેલા નથી. એ અવસ્થામાં શ્રી અરવિંદે દેહત્યાગ કર્યો છે. અને પછી માતાજીને કહ્યું છે કે હવે આના પછીની સાધના તમારે કરવાની છે, અને માતાજી પછી કોષોની સાધના શરૂ કરી. આ આખી વિગતો છે આપણી. તો આ રીતે તારું હૃદય આવી રહેલી શક્તિનો ઉપયોગ કરશે. અતિમનસ શક્તિ ધીમે ધીમે અવતરણ પામી રહી છે, પણ હજી પ્રકટ થયેલી નથી. માતાજી અધિમનસ શક્તિઓનો ઉપયોગ કરવા લાગ્યા. તમે જોશો કે આશ્રમના સંચાલનમાં એમણે અધિમનસ શક્તિની એટલે દેવોની શક્તિઓ, દેવોને મિત્રો તરીકે ગણતા અને વિનંતી પણ કરતા. જેમ આપણે એક વખત મિત્રો હોય, આપણે કંઈ કામ હોય તો યાર આટલું ગમનું કામ કરી આપને તો આભાર સુધા મારે, એવી રીતે માતાજી કરતા. એક નાનકડી ઘટના છે, જે રેકોર્ડેડ ઘટના છે. તમે જો પોંડિચેરી ગયા હો તો ત્યાં જો પડખે ગણપતિનું મંદિર છે, મોટું ગણપતિનું મંદિર છે. એ બહુ જાગૃત દેવતા કહેવામાં આવે છે, ત્યાંના લોકોમાં બહુ જાગૃત દેવતા ગણવામાં આવે છે. એક વખત ગણપતિ રમતા રમતા ત્યાં આવ્યા અને આનંદથી નાચી રહ્યા હતા. આ વર્ણન જે મેં વાંચ્યું છે એ કહું છું. માતાજી ગણપતિ કે તમે તો મારા પડોશી છો, મારા પડોશી છો, અહીંયા જ રહો છો તમે, ભડકે મારા ભડકે જ રહો છો. આશ્રમમાં હમણાં આર્થિક પરિસ્થિતિ બહુ ખેંચાઈ ગઈ છે આપણી, તો થોડીક રાહત આપો. તમે રદ્ધિ સિદ્ધિના દેવતા છો, વૃદ્ધિ સિદ્ધિના દેવતા છો, થોડીક રાહત આપો, મને મદદ તો કરો. ગણપતિએ કીધું કે મધર, વૃદ્ધિ સિદ્ધિ છે પણ મારા પર એટલો બધો કંટ્રોલ કરવામાં આવ્યો છે, આસુરી શક્તિઓ, હું પૂરેપૂરું કામ નથી કરી શકતો. કે અમારે આસુરી શક્તિઓનો પણ કંટ્રોલ દેવો પર છે જ, દેવોને કાયમ સંઘર્ષ કરવો પડે છે. દેવાસુર સંગ્રામ તો સતત ચાલતો જ હોય છે, એમને યુદ્ધ જ ખેલવા પડે છે. પણ કે જે શક્ય છે હું કરીશ કે તમારા માટે. એ રાતની ઘટના થઈ ગઈ. અને પછી માતાજીએ લખ્યું છે કે ધીમે ધીમે આશ્રમમાં આવકનો પ્રવાહ શરૂ થયો, અમુક ટકા સુધી. અને આશ્રમને થોડીક રાહત થઈ ગઈ, એટલે જે જરૂરિયાત પૂરતું નહોતું હોય પણ ઘણી રાહત થવા લાગી એમને. એ જ વખતે એક ઘટના થઈ કે એ જે ગણપતિ મંદિર હતું ત્યાં એમને જગા ઓછી પડતી, ગણપતિના આજુબાજુ પ્રદક્ષિણા ફરવા માટે જગા નહોતી, ફક્ત દર્શન કરી શકતા હતા સામેથી. એટલે ત્યાંના ટ્રસ્ટીઓએ જેની જમીન હતી એને વિનંતી કરી કે તું થોડી જમીન અમને વેચાતી આ, અને આ પ્રદક્ષિણા કરવા માટે જરા વ્યવસ્થા કરી છે, બીજું કંઈ નથી. એણે ના પાડી, મારે વેચવું નથી. વાત પતી પછી એકાદ બે ત્રણ વર્ષ પછી માતાજી સામે પ્રશ્ન આવ્યો. માતાજી એને બોલાવ્યો અને કે તને જો ઈચ્છા હોય તો તું આ જમીન અમને વેચી નાખ. બોલે તરત હા પાડી દીધી કે ઠીક છે, હું તમને જમીન વેચવા તૈયાર છું. માતાજીએ જમીન પણ લીધી, વેચાતી લીધી. અને પછી પોતાના શિષ્યોને જણાવ્યું કે એમાંનો થોડોક ભાગ છે ને, થોડીક જમીન તમે એ મંદિરને આપી દેજો, પ્રદક્ષિણા પૂરતી વસ્તુ એમને જરૂર હતી. ગણપતિએ મારું કામ કર્યું છે કે સમજો, ગણપતિએ મારું કામ કર્યું છે કે. અને પછી એ વ્યવસ્થા કરી દીધી. તો હું આ આખી ઘટના શા માટે વર્ણવું છું, એ ગૂઢતા લાવવા માટે નહીં, પણ આપણો અને દેવોનો સંબંધ એ મિત્રનો સંબંધ છે. દેવો આપણા મિત્રો છે, આપણને હરદમ મદદ કરવા તૈયાર હોય છે, અને મિત્ર તરીકે જ આપણે એમના પાસે વિનંતી કરવી જોઈએ. તમે જે મિત્ર પાસે નિખાલસ રીતે પોતાની મુશ્કેલીઓ વર્ણવો કે ભાઈ આ પ્રોબ્લેમ છે, જરા મને મદદ કરને યાર, કંઈ થોડું ઘણી પછી જોઈ લઈશું આપણે, એટલી નિખાલસથી વાત કરવાની છે. અધિમનસના દેવતાઓને, આ દૈવી જગતના દેવતાઓને વિનંતી કરવામાં કંઈ ખોટું નથી. આજે જ હું વાંચતો હતો શ્રી અરવિંદના યોગ ઉપર પત્રોમાં શ્રી અરવિંદે દિલીપકુમાર રોયને લખ્યું છે કે કોઈની ચેતનામાં ચેતના જો વિકાસ પામતી હોય દેવોની પ્રાર્થના કરીને, તો એણે દેવોને ખાસ પ્રાર્થના કરવી જોઈએ, એમાં ખોટું શું છે કે કોઈ પણ માર્ગે તમારા ચેતનાનો વિકાસ થવો જોઈએ મહત્વનો છે, તો તમે પ્રાર્થના ખુશીથી કરો. કે દિલીપકુમાર રોયે કીધું તમે આમ કહો છો પણ મને એવું છે કે હું જ્યારે કૃષ્ણના ભક્તિ ગીતો ગાઉં છું ત્યારે જ મારી ચેતના ખીલે છે. દિલીપકુમાર રોય કૃષ્ણના ભક્ત હતા, બાળકૃષ્ણના ભક્ત હતા એ, તો ત્યારે જ મને આનંદ આવે છે. તો કે તમે કરવામાં વાંધો શું છે, કે કાંઈ વાંધો નથી, કે અધિમનસ જગત પણ નિર્માણ એના માટે જ કર્યું છે ભગવાને કે આપણને મદદ કરે એ લોકો, તો એમાં હું શા માટે ના બોલું. એટલે શ્રી અરવિંદ તો ઘણી રીતે ઓપન હતા, બહુ ઓપનલી વાત કરતા હતા એ. તો આવી રીતે આ આ પ્રસંગ વર્ણો એમાં કારણ શું કે માતાજી અધિમનસ દેવતાના આ દેવતાઓના ઇન્દ્રની મદદ લીધી છે એમણે, વરુણની મદદ લીધી છે એમણે, ગણપતિની મદદ લીધી છે, પ્રાર્થનાઓ કરી છે એમણે. આ પ્રાર્થનાને ધ્યાનમાં જ એમની એક પ્રાર્થના છે કે જેમાં એમણે વૈદિક દેવતાઓની પ્રાર્થના કરી છે, અને આપણે પ્રાર્થના કરવી જોઈએ, એમની મદદ લેવાની જ છે. તમે જો એકલા જ મથતા રહેશો ને તો તમારી સાધના બહુ આગળ નહીં વધે, પણ એક વખત આ બધા દેવતાઓને પ્રાર્થના કરો કે હું મારી ચેતનાનો વિકાસ કરવા માંગુ છું, મારે પ્રભુનો રૂપ થવું છે, મારે પ્રભુનો સાક્ષાત્કાર કરવો છે, મને મદદ કરો. મારે બીજી કંઈ જિંદગીમાં જોતું નથી, પણ મને ફક્ત સાધના મદદ કરો. અને જુઓ પછી કેવું છે, એમનું કામ જ છે, એટ ઇઝ ધેર અસાઇન વર્ક છે, એમનું કામ જ છે. ભગવાને એમને એના માટે નિર્માણ કરેલા છે, એ લોકો આપણી મદદમાં સાથે કોન્ટેક્ટમાં આવવું પડે છે, સભાન રીતે એમના સાથે કોન્ટેક્ટમાં આવવું પડે છે અને પ્રાર્થના કરવી પડે છે. તો એ જરૂર તમને મદદ કરે છે, અને તમને ડગલે ને પગલે મદદ કરે છે. આ કંઈ અમુક વાત જ કરવી જોઈએ એવું કંઈ નહીં, પણ તમને જિંદગીમાં તમે કોઈ પણ પ્રશ્ન હો એવો પણ વિચાર કરતા કે આ પ્રશ્ન હું ભગવાનને શા માટે પ્રાર્થના, નથિંગ લાઈક દેટ. એવરી પ્રોબ્લેમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર દેમ. આ દેવો માટે દરેક મુશ્કેલી એમના માટે એ સોલ્વ કરવા માટે જ છે એ લોકો, એટલે એ જાગૃત તમને મદદ કરતા જ હોય છે. તો તમે આવી રીતે માતાજી તારા હૃદયને આવી રહેલી શક્તિઓનો ઉપયોગ કર. માતાજી હવે એ અધિમનસ શક્તિઓનો ઉપયોગ તારે કરવાનો છે એમ શીખવે છે. તું કાઠીની બારીનો બાંધનાર કઠિયારો બની જા. આનો સંદર્ભ પાછલા એક પ્રાર્થનામાં છે, એમાં કીધું જે પ્રેમ તત્વ છે, પ્રભુ પ્રેમ સ્વરૂપ છે, એ બધા દેવોને બાંધી રાખે છે, એક સાથે કામે લગાડે છે, બધા દેવોને સામૂહિક રીતે કામે લગાડે છે પ્રભુનું પ્રેમ. એવી રીતે તું કાઠીનો કઠિયારો છે, કે તારે આ બધા દેવોની બધી શક્તિઓને ઉપયોગમાં લેવાની છે, ક્યાંય ના પાડવાની નથી. માતાજીએ જો ને માહેશ્વરીની મદદ લીધી છે, મહાકાળીની મદદ લીધી છે, મહાલક્ષ્મીની મદદ લીધી છે, મહાસરસ્વતીની મદદ લીધી છે, બધાની મદદ એમણે લીધેલી છે પોતે, જ્યારે જીવન પ્રસંગ નિશ્ચંક રીતે એમણે મદદ લીધી છે. તું કાઠીને ભારીનો બાંધનાર કઠિયારો બની રહેશે, તું વિસ્તારેલી પાંખોવાળો મહાન હંસ બની રહેશે. વિસ્તારેલી પાંખોવાળો હંસ, હંસ આપણે આપણા આધ્યાત્મિક પરંપરામાં હંસ એટલે આત્મતત્વ. આપણું જે આત્મતત્વ છે, તમે જોશો કે ઘણી ઘણે એવા ભક્તિ ગીતો હોય છે, મને તો એકદમ બોલો પિક્ચર જ ગીત આવ્યું છે, ચલ જા ઉડ જા રે પંછી, એવું કે આ ખરેખર દેશ ઉહા બે ગાના એવું છે આપણે, કે હંસલા તો ઉડી જ આવે, આ ખોલ્યું જર્જરિત થઈ ગયું છે, નકામું થઈ ગયું છે, તારે ઉડી જવાનું છે. હંસ એ કાયમ પ્રતીક છે આત્મતત્વનું, આપણો જીવાત્માનું, ચૈત્ય પુરુષનું પ્રતીક છે હંસ. પણ બધાના હંસ કેવા હોય છે, પાંખો બંધ કરીને બેસેલા, એમણે મનનો વિકાસ કરેલો હોતો નથી, પ્રાણનો વિકાસ કરેલો હોતો નથી, શરીરનો વિકાસ કરેલો હોતો નથી. પણ માતાજીનો હંસ કેવો છે, તું વિસ્તારેલી પાંખોવાળો મહાન હંસ બની રહેશે. પાંખો વિસ્તારેલી છે, મન પણ શુદ્ધ કરી નાખ્યું છે, પ્રાણે શુદ્ધ કર્યું છે, અને શરીર પણ શુદ્ધ કર્યું છે, અને ત્રણેયનો ઉપયોગ કરીને તમે સાધના કરી રહ્યા છો, એવો હંસ પક્ષી તો છે. એ હંસની મોટી સરખી ધવલતા આંખોને પવિત્ર કરે છે, એમના મન પ્રાણ શરીર એ ધવલ કપૂર જેવા શ્વેત થઈ ગયા છે, એ પેલા વર્ણન આવેલું છે આપણામાં તો. અને પોતાના ધવલ પીચ્છથી તે હૃદયને હૂંફ આપે છે. આ ત્રણેય તત્વો એવા છે, શુદ્ધ થયા પછી તમારા જીવનમાં મધુરતા વ્યાપે છે, જીવન મધુર મધુર લાગે છે. એક ગીત છે ને ભગવાન કૃષ્ણનું કે સ્મિતમ મધુરમ, હા રક્તમ મધુરમ, મધુરાધિપતે રકિલમ મધુરમ, કે એવું છે કે જીવન આમ ભર્યું ભર્યું લાગે. તમે લોકોના દૃષ્ટિએ તમારા પાસે કાંઈ નહીં હોય તો એ અંદરથી તમારું હૃદય છલકાતું હોય છે આનંદથી. તમારે કોઈ વસ્તુની જરૂર પડતી નથી. આ શરીર છે એટલે એટલું જ જરૂર છે કે બે ટકના રોટલા મળ્યા, બે ટકનું અનાજ મળી જાય, સોવા માટે પથારી મળી જાય, આરોગ્ય મળી જાય, એટલે વાહ વાહ બધું આપણે ઘણું મળી ગયું, અધધો થઈ ગયો, એવી પ્રકારની ભાવના આવી જાય છે આપણે. તો આ રીતે માતાજીને કહે છે તારે આ રીતે જીવવાનું છે. તું સર્વ કોઈને તેમના પરમ ભાવિ પ્રત્યે દોરી જશે, પરમ ભાવિ પ્રત્યે દોરી જશે. હવે ફક્ત અધિમનસના દેવતાઓનો સાક્ષાત્કાર કરવો એ કંઈ આપણો અંતિમ ધ્યેય નથી, ધ્યાન રાખજો. મદદ લેવાની છે, એમનો ઉપયોગ કરી લેવાનો છે, આપણો ચેતનાનો વિકાસ કરવાનો છે, એમને આદર આપવાનો છે. કોઈ પ્રસંગે ક્યાંક પૂજન થતું હોય તો આદર સાથે ત્યાં માથું નમાવવાનું છે, ધ્યાન રાખજો. હું તો શ્રી અરવિંદ માનું છું, આવા આદિમનસ દેવતાઓને માનવા તૈયાર નથી. આ મૂર્ખાઈ છે. શ્રી અરવિંદ પર બહુ મોટો અન્યાય કરે છે આ લોકો. ખરેખર એવું નથી, શ્રી અરવિંદ તો બધા તરફ ઉઘાડા છે, નમ્રતાથી ઉઘાડા છે. તો આ રીતે તમે બધાની મદદ લેવી છે પણ કોઈનાથી બંધાવવું નથી. ઉપનિષદ વાર્તા છે. દેવો પણ સ્વાર્થી હોય છે, ધ્યાન રાખો. કે ગોવાળ જે પ્રમાણે પ્રયત્ન કરે ને કે મારા વાડામાંનું કોઈ વાછરડું બીજાના વાડામાં ચાલ્યું ન જાય, એમ દેવો પણ સ્વાર્થી હોય છે કે મારો ભક્ત ક્યાંક બીજા દેવતાનો ભક્ત ન થઈ જાય, એટલે બહુ ધ્યાન રાખે છે એનું કે મારા વાડામાં જ પુરાઈ રહે, એટલું એવું ધ્યાન રાખતો હોય છે. કે પણ ઉપનિષદમાં સ્પષ્ટ કીધું છે આપણે વાડામાં બંધાવવું નથી. ઉપનિષદની ઘણી વાતો તો એટલી ખરેખર આપણને બહુ લાગે છે કે ઓહો હો, કે નાનું વાક્ય હોય છે કે આ વાડામાં આપણે બંધાવવું નથી, આપણે બધા વાડા છોડીને ઉપર ચાલ્યા જવાનું છે. તો જે પણ દેવતાની આરાધના આપણે કરતા હોય પ્રેમથી કરવો, સમજીને કરો, સાચા ભાવથી કરો. પણ એક સમજો કે એ દેવતા આપણને મદદ કરવા માટે જિંદગીમાં આવે છે. અમુક તબક્કા સુધી મદદ કરે છે અને પછી કહે છે ટાટા, હવે તમે આગળ જાઓ. ધ્યાન રાખજો, બધાની મદદ લેવાની છે પણ વન્સ યુ ટુ સે ટાટા, એમનો પ્રદેશ પૂરો થાય છે પછી એમને ખૂબ નમ્રતાથી વંદન કરો, આભાર માનો કે આ ક્ષેત્ર સુધી તમે મને લઈ આવ્યા, આ તમારો મહત્વ ઉપકાર છે મારા પર, મને આગળ માર્ગદર્શન આપો. ત્યારે એ પોતે જ કહે છે પ્રેમથી, હવે તું આગળ જા, મારી તને જરૂર નથી, હવે તું આગળ ચાલે જા. આ સાચો પૂર્ણ યોગ છે, ધ્યાન રાખજો. આપણે બધાનો સમન્વય કરવાનો છે, બધાનો આપણા જિંદગીમાં જે કંઈ આપણે અનુભવીએ છીએ એ બધાનો સમન્વય કરતાં કરતાં આપણે તું સર્વ કોઈને તેમના પરમ ભાવિ પ્રત્યે દોરી જશે. અને આપણું પરમ ભાવિ છે પ્રભુ સાથે એકરૂપ થવું, એના સિવાય આપણું બીજું કોઈ ધ્યેય જ નથી. આપણે કોઈ દેવતાનો સાક્ષાત્કાર કરીને એની કૃપા મેળવીને કોઈ ચમત્કાર કરવાનો નથી, આપણે ચમત્કારિક બાવા થવાનું નથી. આપણે જ્યાં છીએ, જે રીતે છીએ છીએ, જે રીતે જીવીએ છીએ, બરાબર જીવીએ છીએ. જે રીતે તમે જે શોખ હોય કરી શકો છો. આપણે સારામાં સારા કપડાં પહેરો, જે કંઈ શક્ય છે સારામાં સારા વ્યવસ્થિત કપડાં પહેરો, સારામાં સારું જમવાનું હોય જમો, આનંદથી જમો, પણ સંતોષથી જો તમે, અને આગળ જવાનું છે, નહીં તો જિંદગી વેડફાઈ જશે. એક વખત જો આ સાંસારિકોલામાં જો અટવાઈ જશો તો જિંદગી વેડકી નાખશો. આપણે ખોટી જિંદગી, મહત્વની આપણી બહુમોલ જિંદગી વેડપાઈ જશે, એના કરતાં એ બધું નિગ્લેક્ટ કરતા રહ્યો. ઠીક છે, દરેકના ભાગ્યમાં સુખ દુઃખ હોય છે, આવે છે જાય છે, તો લેટ ઇટ ગો. બહુ એનું મહત્વ આપવું નહીં આપણી જિંદગીમાં. તો આ રીતે તું સર્વ કોઈને તેમના પરમ ભાવિ પ્રત્યે દોરી જશે. માતાજીને કહે છે તારે પરમ ભાવિ પ્રત્યે લઈ જવાનું છે. અને પછી પરમ ભાવિ શું છે એના માટે તમારામાં શું તૈયારી થઈ છે એનું વર્ણન આગળ આવે છે. હજી કદાચ એકાદ બે લેક્ચર્સ આપણા પ્રવચનો થશે ત્યારે આ પ્રાર્થના પૂરી થશે એવું લાગે છે મને. પણ ખૂબ જ મહત્ત્વની છે. પણ એક મને લાગે છે કે દિવ્ય જીવનનો સાર છે ને એ બધો આ પ્રાર્થનામાં આવી ગયો છે, એમાં કંઈ બીજું કંઈ નથી. અહીં આપણે રમીએ.